परहेज आगे दीदी, ठंडा पानी पीना नहीं और ये दवाई। भजन करवानू कहू અને કહ્યું આ પ્રમાણે કોઈને કહેવાનું નહીં, એની પરેજ આપી દીધી. પણ પેલો એવો આદત વાળો પડી, આદત પડી ગઈ હોય અને એવો ને ચાલે જ નહીં. ભલે એને કહ્યું ઠંડુ પાણી લાવી પી નાખો દે આટલી ગરમીમાં. કહેવાનું તો શું છે, માને તેને કહીએ. એ જે માણસના મનમાં રહેલી લોલુપતા, અસંયમ માણસના જીવનમાં રહેલું, એ એને પોતાના માર્ગથી પતિત કરી દે, ચ્યુત કરી દે. પરત ખગેશ હોય નહીં વાત. પછી એ ઔષધ શું કરવાનું, તો તેનું ફળ લેશન પામે, ભવરોગો કદી જાય નહીં. કેમ, માને તેને કહીએ. આટલી આટલી ઔષધિ ભગવાનના નામની આપી દીધી પણ પરેજ ના પડી તો હવે શું કહેવાનું. હવે માને તો ને, પછી એને ઔષધે ના મળે અને રોગી ના ટળે. છતાંય કહે છે કે ભમર ગુફાનો ભેદ જાણીને રેરંકાર, જે એકાગ્રતાની અંદર શું છે એને સમજો. ભમર ગુફા જ્યારે ધ્યાન ભજન કરવા બેસીએ ત્યારે ધીરે 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 મન એકાગ્ર થતું જાય, શાંત થતું જાય, સાત્વિકતા પ્રાપ્ત કરતું જાય. એને માટે કહ્યું ભ્રમર ગુફાનો ભેદ જાણો. એક વાર સમજી લો કે એમાં કેટલી કેટલો સંતોષ થાય છે, કેટલી શાંતિ મળે, કેટલો આનંદ આવે. અને એ આનંદ કે શાંતિ એ કેવી ઊંચા પ્રકારની છે એ સમજો. કોઈ જગતની કોઈ ભૌતિક વસ્તુમાંથી પ્રાપ્ત થતો આનંદ છે, તેથી કંઈક વિશિષ્ટ. આપણા ઉપનિષદ અને વૈદિક ઋષિઓ તો કે આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત, આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત, આનંદ હી બ્રહ્મ હે એસા તું સમજ, એસા જા. પણ જે આનંદ બ્રહ્મ સાત્વિકતા આપે છે, શાંતિ આપે છે, અંતર્મુખતા આપે છે, એ બ્રહ્મ સ્વરૂપ છે એમ તું જા. અન્ય અન્ય આનંદની વાત નથી કરતા. એટલે ભમર ગુફાનું ભેદ, તને જે કંઈ મળ્યું છે, આનંદ જે મળ્યો છે, એના રહસ્યને સમજ. એ રહસ્ય કેટલું ઊંચું છે, સામાન્ય માણસનું કામ નથી કે એને સમજી શકે. સમજીને એ અવસ્થાને ટકાવી રાખી શકે બહુ અઘરું છે. ભમર ગુફાનો ભેદ જાણી સતત રેરંકા, એટલે રામ અને આત્મારામ જે છે એને સમજો. અને રા આ બીજ મંત્ર છે, અને બીજ મંત્રની અંદર પણ એ વિભાવના છે કે રા કહેતા ભમર ગુફાનો ભેદ જાણીને જે કહેવામાં આવ્યું છે એને સમજવાનું. એ રીતે રામ શબ્દ આત્મારામની સાથે અનુસંધાન કરતા, બોલતા એ ઉચ્ચાર કરતા એ ભાવ છે કે મુખ એકદમ ખુલી જાય છે એટલે અંદરની વિકૃતિઓ બહાર આવી જાય. રામ જ્યાં રેરો છે ત્યાં મમો જા. રા કહેતા અંદરની વિકૃતિઓ બહાર આવી જાય છે એવી સંકલ્પના કરવાની, અને બહાર વિકૃતિઓ બહાર નીકળ્યા પછી મ બોલવાનો. એનો ભાવ એ છે કે એને બંધ કરી દો પોતાના અંતઃકરણને, પોતાની ઇન્દ્રિયોને, કે એ વિકૃતિઓ જે રા બોલતા બહાર નીકળી ગઈ એ ફરી પાછી અંદર ન બેસી જાય. જ્યાં રેરો છે ત્યાં મમોજા, પછી અંતર્મુખતા સાહજિકતાથી આવી જશે, પણ અંદર એને પહેરવાના વિકૃતિઓ કહેવાય. તો ભમર ગુફાનો ભેદ આ મંત્રનો ભેદ છે, અંતર્મુખતાનો ભેદ છે. એમ સતત રેરંકા જેમ રણકો વાગે પોતાના અંદરને ઝંઝણા, અથવા તો એવા સદભાવ ઓમકારનો દૂરથી ક્યાંક એનો રણકાર સંભળાય, રેરંકાર, અને રણકારની અંદર એના સ્પંદનો સ્પર્શે અને એનાથી પણ પોતાને અનુભૂતિ થાય ઓમકાર સ્વાનુભૂતિ આત્મા. મંદિરમાં સંધ્યા કે આરતી ટાણે ઘંટારવ થતો હોય, ઘંટ વાગે, ઘડિયાળ વાગે કે નોબત વાગે, અને એના અવાજના સ્પંદનો વલયો સમગ્ર સમાજની અંદર ફેલાય, એટલે જ્યાં પણ બેઠા હઈએ, જે કઈ પ્રવૃત્તિમાં હઈએ, ત્યાં અગાડી આપણું મન એ આવેલા શબ્દના ઘંટના અવાજની સાથે સંબંધિત થાય, અને છેક અવાજથી પોતાના મન વડે ભગવાનના મંદિર સુધી પહોંચી જવાય. રે રંકારતે રહીએ, એ રણકાર એ અવાજના આશ્રય થઈને એની સાથેનો સંઘાત કરીને ત્યાં સુધી પહોંચવાનું. તાર નાખી દીધેલા હોય છે, પણ એ વીજળી ઉત્પાદક પાવર હાઉસ માંથી છેક અહીં સુધી પંખા સુધી આવે, પણ માર્ગ કયો? તારનો, ઉર્જાનો, વીજળીનો માર્ગ કયો? પંખા સુધી આવવા માટેનો તાર. અને એ જેમ અહીંયા આવીને દરેક કામ કરે, ઉત્પન્ન ક્યાં થાય? જ્યાં પાવર સ્ટેશન હોય ત્યાં. અને કામ ક્યાં કરે? આપના ઘરના રસોડાની અંદર આવી, ક્રશર હોય કે જે બધા હોય, કુલર હોય, ત્યાં સુધી પહોંચી જાય. ઉત્પન્ન ક્યાં થાય? કામ ક્યાં થાય? એમ મંદિરમાં થતો ઘંટનાદ વાગે ક્યાં, અને એની અસર ક્યાં થાય? સંધ્યાટાણું હોય, પેલા ઘરડા માણસ તો કહેતા, માદા માણસને પથારીમાં સૂતા હોય અને ઘંટનાદ કે નોબત થાય એટલે એને બેઠો કરી દે, બેઠા થઈ ગયા, સંધ્યાકાળ થયો, આરતી. શું છે એ? વીજળીના તારમાં જેમ કરંટ આવ્યો અને અહીંયા પંખે કામ કરી ગયો, એમ મંદિરમાં થતો એ ઘંટનાદ કે વાગતી ઘંટડી એના અવાજના સ્પંદનો મારે સુધી આવ્યા કે ભાઈ ખોટું કાર્ય ન થાય. ઋષિઓ પણ કહી દે કે સંધ્યા ટાણે અમુક ક્રિયાઓ કે અમુક કર્મ નિષેધ છે, અને નિષેધ છે ને પાપમાં ન પડાય, એટલા માટે આપણા દરેક મંદિરોમાં ઘંટનાદ કરવામાં આવે. અરે આજનો વિજ્ઞાન, આજના વૈજ્ઞાનિકો જે અનુસંધાન સંશોધન કરી રહ્યા છે તો કહે છે, સંધ્યાકાળ એટલે સૂર્ય ઉદય, સવાર અને સાંજે વાતાવરણની અંદર એટલા બધા જંતુઓ ઉત્પન્ન થાય છે કે વાત નથી. અને એ જંતુઓ 2200 ડિગ્રી ગરમીથી ન મરી શકે એવા એ જંતુઓ મંદિરમાં થતા જે ઘંટનાદ છે ને, એના ઘંટનાદના અવાજના સ્પંદનોથી એ મરી જાય. આપણા ઋષિઓ એ કોઈ માત્ર જટાવાળા બાવા નતા, બેઠા બેઠા કોઈનું આલિંગન ખાઈ લીધું દીક્ષા. વૈજ્ઞાનિકો હતા, એમની પાસે સંશોધન હતું, જે આજનો વૈજ્ઞાનિક એનો સ્વીકાર કરે છે. અને એટલા માટે આપણી પાસે આપણા મંદિરોમાં દેવ મંદિરોમાં ઘંટનાદ થતો હોય, અને ઘંટનાદ સાયંકાલે થતો હોય, સવારમાં સૂર્યોદય થતા પહેલા આરતીમાં થતો હોય. એટલે જે 2200 ડિગ્રીના ગરમીથી જે જંતુઓ ન મરતા હોય એ આ ઘંટનાદના સ્પંદનોથી, એના વલયોથી મરી. બોલો, કયું વિજ્ઞાન એ આપણા ઋષિઓ! અને એમાં પાછા આપણે દોડતા ઘંટ બંધ કરો, અમારું માથું દુખી, અમારી ઊંઘોડીને ઘંટ નહીં વગાડો. આપણો સાચી સમજ જયારે મળે ને ત્યારે ધર્મ સમજાય છે. આ લગ્નના મંડપની અંદર પણ જો વિધિની સાચી સમજ આપવામાં આવે ને તો બધાને વિધિ કરવાની સાંભળવાની ગમે, પણ આપણા કુલપુરોહિત જ એને સમજતા ન હોય, વિધિને સમજાવતા ન આવડતું હોય તો સામે પરણનાર વ્યક્તિને, સમાજને એ વિધિ ઉપર જરાય શ્રદ્ધા નહીં થાય. ભમર ગુફાનો ભેદ જાણીને આપણે વાત ક્યાં છે ક્યાં નીકળી જાય, પણ છતાંય મહારાષ્ટ્રીના શ્રી મુખના આ આદેશને, આ ઉપદેશને સમજવા માટે આપણે ત્યાં સુધી જવું પડે કે આ ભમર ગુફાનો ભેદ જાણીને રેરંકારમાં રહીએ એટલે શું. 25 વાર વાંચો સમજ નહીં પડે આ રેરંકારમાં કેમનું રહેવું. પણ એની પાછળ સંત રામના જય મહારાજ, જય મહારાજ કહીએ, પણ ભમર ગુફાનો ભેદ એ જાણીને એની અંદર સતત બન્યા રહેવાની વૃત્તિને સ્થિર કરી દેવાની, એમાં બહાર નહીં નીકળવા દે, ત્યારે તમે આત્મસ્થ બની શકશો. ત્યારે તમે તમારું આત્માનું સુખ, આત્મ શાંતિ તમે ઉપલબ્ધ કરી શકશો. સતત એનું સાતત્ય કેવું રહેવું જોઈએ કે ટીવીમાં કે સિનેમાની અંદર જે ચલચિત્રો તમે જુઓ છો એ બધા ટુકડે ટુકડે જ હોય છે. એની અંદર સાધારણ ફિલ્મ લઈ જુઓ તો અલગ અલગ ભાગ હોય છે, પણ જ્યારે તમને યંત્ર વડે પડદા ઉપર બતાવવામાં આવતી હોય છે ત્યારે એનું સાતત્ય લાગતું હોય છે. અને સાતત્યની અંદર આપણને સમજાય છે બધું સાચું. એ પ્રકારનું સાતત્ય રે રંકારમાં રહીએ, સતત આપણી વૃત્તિને કટકે કટકે નહીં, કટકે કટકે તો પછી એનું સ્વરૂપ પણ આપણને સ્પષ્ટ અને જોઈ આનંદ આપવાવાળું નહીં મળે. એની વૃત્તિ સતત અખંડ બની રહેવી જોઈએ કે સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય. વ્યાપક બ્રહ્મ સર્વત્ર છે, સર્વમાં છે, પણ આપણી વૃત્તિ અંતર્મુખ અને એકાગ્ર બનશે ને અને એની અંદર સતત પરવાયેલી છે તો એ સાતત્યના પરિણામે સર્વત્ર એ વિરાટ સ્વરૂપના દર્શન થશે. ભમર ગુફાનો ભેદ જાણો, આ ભેદ ભજનનો ભેદ છે. આ જે કોઈ સાધન ભજન કરીએ છીએ એની અંદર સૂક્ષ્મતા શું છે, એની અંદર રહેલું રહસ્ય શું છે, તે જાણે પૂરેપૂરું સમ રામ શબ્દ બોલી નાખ્યો, કશી ગમ પડતી નથી, એની કશી અસર થતી નથી. મારા બવે માળાઓ ફેરવી નાખી પણ કઈ, પણ એક અપશબ્દ સાંભળતાની સાથે આમ હામ 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 અંદરથી જ્વાળાઓ નીકળે ક્રોધની. કેમ કે શબ્દને તમે સમજી શકતા, એને તમે પરખ્યો છે, એ શબ્દને જે પરખશે રે તે સહેજે ઉતરશે ભવપા. જેમ લૌકિક શબ્દની અવસ્થા તમારા શરીર ઉપર અસર થાય છે એમ આધ્યાત્મિક અને સૂક્ષ્મ શબ્દની પણ અસર, એનું રહસ્ય જ્યારે તમે ગૂઢતાની અંદર ઉતરશો ને, નિરંતરતાની અંદર ઉતરશો, ત્યારે એની અનુભૂતિ પણ સ્પષ્ટ થશે. અપશબ્દની માફક જ સત્શબ્દની પવિત્ર મંત્રની પણ એ અસર થાય નથી સમજી શકતા. એનું કારણ છે અજ્ઞાનતા, અને અજ્ઞાનના અંધકારની અંદર વાસ્તવિકતાને આપણે ઓળખી શકતા નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। श्रीसुन्दर।